ओम शांति। गुड मॉर्निंग। 15 एप्रिल 2026 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रथम मूल्यना महावाक्य छे। मीठा बाळको, तमारो स्वधर्म छे शांत। साची शांति शांतिधाम में मळी शके छे। आ वात बधाने संभळाववानी छे। स्वधर्म में रहेवानुं छे। मीठा बाळको, तमारो स्वधर्म छे शांत। साची शांति शांतिधाम में मळी शके छे। आ वात बधाने संभळाववानी छे। स्वधर्म में रहेवानुं छे। प्रश्न छे, कई नॉलेज एक बापनी पासे छे जे हमणां ज तमे भणो छो? उत्तर छे, पाप अने पुण्यनी नॉलेज। भारतवासी जारे बाप ने गाळ आपवा लागे छे त्यारे पाप आत्मा बने छे, अने जारे बाप ने अने ड्रामा ने जाणी ले छे त्यारे पुण्य आत्मा बनी जाय छे। आ भणतर आप बाळको हमणां ज भणो छो। तमे जाणो छो, बधाने सद्गति आपवा वाळा एक ज बाप छे। मनुष्य मनुष्य ने सद्गति अर्थात मुक्ति जीवन मुक्ति आपी न शके। गीत छे, इस पाप की दुनिया से। ओम शांति। बाप बाळको ने समझावे छे के आ छे पाप आत्माओनी दुनिया, अथवा भारत ने ज कहेवाशे के भारत पुण्य आत्माओनी दुनिया हती, ज्यां देवी देवताओनुं राज्य हतु। आ भारत सुखधाम हतु, बीजो कोई खंड नहोतो। एक ज भारत हतु, चैन अथवा सुख ए सत्युगमां हतु, जेने स्वर्ग कहेवाय छे। आ छे नर्क। भारत ज स्वर्ग हतु। हवे नर्क बन्यू छे। नर्क मां चैन अथवा सुख शांति क्यांथी आवे? कलियुग ने नर्क कहेवाय छे। कलियुग अंत ने वधारे ज रौरव नर्क कहेवाय छे, दुखधाम कहेवाय छे। भारत ज सुखधाम हतु जारे आ लक्ष्मी नारायण नो राज्य हतु। भारतवासियों नो गृहस्थ धर्म पवित्र हतो। प्योरिटी अर्थात पवित्रता पण हती। सुख शांति पण हती, संपत्ति पण हती। हवे एज भारत पतित बन्यो छे, बधा विकारी बन्या छे। आ छे दुखधाम। भारत सुखधाम हतु अने ज्यां आपणे आत्माओ निवास करीए छीए ते छे शांतिधाम। शांति त्यां शांतिधाम मां ज मळी शके छे। आत्मा शांत त्यां ज रही शके छे जेने स्वीट होम निराकारी दुनिया कहेवाय छे। ते छे आत्माओनुं घर। त्यां जारे रहे छे तो आत्मा शांतिमां छे। बाकी शांति कोई जंगल वगैरे मां जवाथी नथी मळती। शांतिधाम तो तेज छे। सत्युगमां सुख पण छे, शांति पण छे। अही दुखधाममां शांति होई न शके, शांतिधाममां मळी शके छे। सुखधाममां पण कर्म थाय छे, शरीर द्वारा पाठ भजवानो होय छे। आ दुखधाममां एक पण मनुष्य नथी जेमने सुख शांति होय। आ छे भ्रष्टाचारी पतित धाम। त्यारे तो पतित पावनने बोलावे छे, परंतु ए बापने कोई जानता नथी। एटले निधनना अर्थात धनी वगरना बनी गया छे। ऑर्फन अर्थात अनाथ होवाना कारणे परस्पर लड़े झगड़े छे। केटला दुख अशांति मारा मारी छे। आ छे ज रावण राज्य। राम राज्य मांगे छे, रावण राज्य मां नथी सुख नथी शांति। राम राज्य मां सुख शांति बन्ने हता, परस्पर क्यारे लड़ता झगड़ता नहोता। त्यां पांच विकार होता ज नथी, अहीं पांच विकार छे। पहलो छे देह अभिमान मुख्य, पछी काम क्रोध તો ભારત જ્યારે સ્વર્ગ હતું તો આ વિકાર નહોતા, ત્યાં દેહી અભિમાની હતા. હવે બધા મનુષ્ય દેહ અભિમાની છે, દેવતાઓ હતા દેહી અભિમાની. દેહ અભિમાનવાળા મનુષ્ય ક્યારેય કોઈને સુખ ન આપી શકે, એકબીજાને દુઃખ જ આપે છે. એવું ન સમજો કોઈ લાખોપતિ કરોડપતિ પદમપતિ છે તો સુખી છે, ના, આ તો બધો છે માયાનો ભપકો, માયાનું રાજ્ય છે. હવે તેના વિનાશ માટે આ મહાભારત લડાઈ સામે છે. આના પછી ફરી સ્વર્ગના દ્વાર ખુલવાના છે. અર્ધા કલ્પ પછી ફરી નર્કના દ્વાર ખુલે છે. આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી. ભારતવાસી કહે છે જ્યારે ભક્તિ કરીશું ત્યારે ભગવાન મળશે. બાબા કહે છે જ્યારે ભક્તિ કરતા કરતા બિલકુલ નીચે આવી જાય છે ત્યારે મારે આવવું પડે છે સ્વર્ગની સ્થાપના કરવા, અર્થાત ભારતને સ્વર્ગ બનાવવા. ભારત જે સ્વર્ગ હતું તે નર્ક કેવી રીતે બન્યું? રાવણે બનાવ્યું. ગીતાના ભગવાન પાસેથી તમને રાજ્ય મળ્યું. એકવીસ જન્મ સ્વર્ગમાં રાજ્ય કર્યું. પછી ભારત દ્વાપરથી કળિયુગમાં આવી ગયું, અર્થાર્થ ઉતરતી કળા થઈ ગઈ. એટલે બધા પોકારતા રહે છે, હે પતિત પાવન આવો. પતિત મનુષ્યને સુખ શાંતિ પતિત દુનિયામાં મળી જ નથી શકતા. કેટલું દુઃખ ઉઠાવે છે. આજે પૈસા ચોરી ગયા, આજે દેવાળું માર્યું, આજે રોગી થયા, દુઃખ જ દુઃખ છે ને. હમણાં તમે સુખ શાંતિનો વારસો મેળવવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. બાપ પાસેથી સ્વર્ગનો વારસો લેવાનો પુરુષાર્થ કરી રહ્યા છો. સદા સુખી બનાવવા વાળા એક જ બાપ છે, સદા દુઃખી બનાવવા વાળો રાવણ છે. આ વાતો ભારતવાસી નથી જાણતા. સતયુગમાં દુઃખની વાતો હોતી નથી, ક્યારેય રડવું નથી પડતું, સદૈવ સુખ જ સુખ છે. ત્યાં દેહ અભિમાન અથવા કામ ક્રોધ વગેરે હોતા નથી. જ્યાં સુધી પાંચ વિકારોનું દાન ન આપે ત્યાં સુધી દુઃખનું ગ્રહણ છૂટી ન શકે. કહે છે ને, દેહદાન તો છૂટે ગ્રહણ. આ સમયે આખા ભારતને પાંચ વિકારોનું ગ્રહણ લાગેલું છે. જ્યાં સુધી આ પાંચ વિકારોનું દાન ન આપો ત્યાં સુધી સોળે કળા સંપૂર્ણ દેવતા બની ન શકો. બાપ સર્વના સદગતિ દાતા છે. કહે છે ગુરુ વગર ગતિ નથી, પરંતુ ગતિનો પણ અર્થ સમજતા નથી. મનુષ્યની ગતિ સદગતિ એટલે મુક્તિ, જીવન મુક્તિ તે તો બાપ જ આપી શકે છે. આ સમયે સર્વની સદગતિ થવાની છે. દિલ્હીને કહે છે નવી દિલ્હી જૂની દિલ્હી, પરંતુ હમણાં નવી તો નથી. નવી દુનિયામાં નવી દિલ્હી હોય છે, જૂની દુનિયામાં જૂની દિલ્હી હોય છે. બરાબર જમુનાનો કિનારો હતો, દિલ્હી પરિસ્થાન હતું, સતયુગ હતું ને, તો દેવી દેવતાઓ રાજ્ય કરતા હતા. હમણાં તો જૂની દુનિયામાં જૂની દિલ્હી છે, નવી દુનિયામાં તો આ લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું. ભારતવાસી આ ભૂલી ગયા છે. નવું ભારત નવી દિલ્હી હતી તો એમનું રાજ્ય હતું, બીજો કોઈ ખંડ જ નહોતો. આ કોઈ પણ નથી જાણતું. ગવર્મેન્ટ આ ભણાવતી નથી. જાણે છે કે આ તો અધૂરી હિસ્ટ્રી છે. જ્યારથી ઇસ્લામી બૌદ્ધિ આવ્યા છે લક્ષ્મીનારાયણના રાજ્યની કોઈને ખબર નથી. આ બાપ જ સમજાવે છે કે આખી સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. જ્યારે ભારત સ્વર્ગ હતું તો ગોલ્ડન એજ અર્થાત સત્તો પ્રધાન હતું. હવે તે જ ભારત જુઓ શું બની ગયું છે. પછી ભારતને હીરા જેવું કોણ બનાવે છે? બાપ કહે છે, જ્યારે તમે ખૂબ પાપ આત્માઓ બની જાઓ છો ત્યારે હું આવું છું. પુણ્ય આત્મા બનાવવા આ ડ્રામા બનેલો છે જેને કોઈ પણ નથી જાણતું. આ નોલેજ બાપ સિવાય કોઈ આપી ન શકે. નોલેજફુલ બાપ જ છે એ આવીને ભણાવે છે. મનુષ્ય મનુષ્યને ક્યારેય સદગતિ આપી ન શકે. જ્યારે દેવી દેવતા હતા તો બધા એકબીજાને સુખ આપતા હતા. કોઈ પણ બીમાર રોગી નહોતા. અહીં તો બધા રોગી છે. હવે બાપ આવ્યા છે ફરીથી સ્વર્ગ બનાવવા. બાપ સ્વર્ગ બનાવે છે, રાવણ નર્ક બનાવે છે. આ ખેલ છે જેને કોઈ પણ નથી જાણતું. શાસ્ત્રોનું જ્ઞાન છે ફિલોસોફી, ભક્તિ માર્ગ. તે કોઈ સદગતિ માર્ગ નથી. આ કોઈ શાસ્ત્રોની ફિલોસોફી નથી. બાપ કોઈ શાસ્ત્ર નથી સંભળાવતા. અહીં છે સ્પિરિચ્યુઅલ નોલેજ, અર્થાત આધ્યાત્મિક જ્ઞાન. બાપને સ્પિરિચ્યુઅલ ફાધર કહેવાય છે. એ છે આત્માઓના બાપ. બાપ કહે છે, હું મનુષ્ય સૃષ્ટિનો બીજ રૂપ છું, એટલે નોલેજફુલ છું. આ મનુષ્ય સૃષ્ટિ રૂપી ઝાડની આયુ કેટલી છે, કેવી રીતે વૃદ્ધિ થાય છે, પછી કેવી રીતે ભક્તિ માર્ગ શરૂ થાય છે, આ હું જાણું છું. આપ બાળકોને આ નોલેજ આપી સ્વર્ગના માલિક બનાવ છો. પછી તમે માલિક બની જાઓ છો. આ નોલેજ તમને એક જ વાર મળે છે, પછી ગુમ થઈ જાય છે. પછી સતયુગ ત્રેતામાં આ નોલેજની જરૂર નથી રહેતી. આ નોલેજ ફક્ત આપ બ્રાહ્મણોને જ છે, દેવતાઓમાં આ નોલેજ નથી. તો પરંપરાથી આ નોલેજ આવી ન શકે. આ ફક્ત આપ બાળકોને એક જ વાર મળે છે, જેનાથી તમે જીવન મુક્ત બની જાઓ છો. બાપ પાસેથી વારસો મેળવો છો. તમારી પાસે ઘણા આવે છે, બોલે છે, મનની શાંતિ કેવી રીતે મળે? પરંતુ આ કહેવું ભૂલ છે. મન બુદ્ધિ આત્માના ઓર્ગન્સ અર્થાત કર્મેન્દ્રિયો છે. જેવી રીતે શરીરના ઓર્ગન્સ છે, આત્માને પથ્થર બુદ્ધિથી પારસ બુદ્ધિ બાપ જ આવીને બનાવે છે, જે સતયુગ ત્રેતા સુધી ચાલે છે. પછી પથ્થર બુદ્ધિ બની જાય છે. હવે ફરી તમે પથ્થર બુદ્ધિથી પારસ બુદ્ધિ બનો છો. તમારી પારસ બુદ્ધિ જે હતી તેમાં ખાધ ભળતી ગઈ. હવે ફરી પારસ બુદ્ધિ કેવી રીતે થાય? તો બાપ કહે છે, હે આત્મા, મને યાદ કરો. યાદની યાત્રાથી તમે પવિત્ર બનશો અને મારી પાસે આવી જશો. બાકી જે કહે છે મનને શાંતિ કેવી રીતે મળે, તેમને બતાવો કે અહીં શાંતિ કેવી રીતે હોઈ શકે. આ છે જ દુઃખધામ, કારણ કે વિકારોની પ્રવેશતા છે. આ તો બેહદના બાપ પાસેથી જ વારસો મળી શકે છે. પછી રાવણનો સાથ મળવાથી પતિત બની જાઓ છો. પછી બાપ દ્વારા પાવન બનવામાં સેકન્ડ લાગે છે. હમણાં તમે આવ્યા છો બાપની પાસે જીવન મુક્તિનો વારસો લેવા. બાપ જીવન મુક્તિનો વારસો આપે છે અને રાવણ જીવન બંધનનો શ્રાપ આપે છે. એટલે દુઃખ જ દુઃખ છે. ડ્રામાને પણ જાણવાનું છે. દુઃખ ધામમાં કોઈને સુખ શાંતિ મળી ન શકે. શાંતિ તો આપણો આત્માઓનો સ્વધર્મ છે. શાંતિ ધામ આત્માનું ઘર છે. આત્મા કહે છે, મારો સ્વધર્મ શાંત છે. આ અર્થાત શરીર વાજુ નથી વાગતું, બેસી જાય છે. પરંતુ ક્યાં સુધી બેઠા રહેશો? કર્મ તો કરવાના જ છે ને. જ્યાં સુધી મનુષ્ય ડ્રામાને નથી સમજતા ત્યાં સુધી દુઃખી રહે છે. બાપ કહે છે, હું છું જ ગરીબ નિવાસ. અહીં ગરીબ જ આવશે, સાહુકારો માટે તો સ્વર્ગ અહીં છે, તેમની તકદીરમાં સ્વર્ગના સુખ નથી. બાપ કહે છે હું ગરીબ નિવાસ છું, સાહુકારોને ગરીબ અને ગરીબોને સાહુકાર બનાવું છું. સાહુકાર આટલું ઊંચ પદ મેળવી નથી શકતા કારણ કે અહીં સાહુકારોને નશો છે. હા, પ્રજામાં આવી જશે, સ્વર્ગમાં તો જરૂર આવશે, પરંતુ ઊંચ પદ ગરીબ મેળવે છે, ગરીબ સાહુકાર બની જાય છે. તેમને દેહાભિમાન છે ને કે અમે ધનવાન છીએ, પરંતુ બાબા કહે છે આ ધન માલ બધા માટીમાં ભળી જવાના છે, વિનાશ થઈ જવાનો છે. દેહી અભિમાની બનવામાં ખૂબ મહેનત છે. આ સમયે બધા દેહી અભિમાની છે, હવે તમારે દેહી અભિમાની બનવાનું છે. આત્મા કહે છે અમે 84 જન્મ પૂરા કર્યા, નાટક પૂરું થાય છે, હવે પાછા જવાનું છે. હમણાં કળિયુગનો અંત, સતયુગના આદિનો સંગમ છે. બાપ કહે છે દર 5000 વર્ષ પછી આવું છું, ભારતને ફરીથી હીરા જેવું બનાવવા. આ હિસ્ટ્રી જિયોગ્રાફી બાપ જ બતાવી શકે છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લથા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે બાબા. નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, બાપ પાસેથી જીવન મુક્તિનો વારસો લેવા માટે પાવન જરૂર બનવાનું છે. ડ્રામાના નોલેજને બુદ્ધિમાં રાખી દુઃખધામમાં રહેતા પણ દુઃખોથી મુક્ત થવાનું છે. બીજી પોઈન્ટ છે ધન માલ કે સાહુકારીનો નશો છોડી દેહી અભિમાની રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. વરદાન છે વિકારોના વંશના અંશને પણ સમાપ્ત કરવાવાળા સર્વ સમર્પણ તથા ટ્રસ્ટી ભવ. વિકારોના વંશના અંશને પણ સમાપ્ત કરવાવાળા સર્વ સમર્પણ તથા ટ્રસ્ટી ભવ. જે આઈવેલ માટે જૂના સંસ્કારોની પ્રોપર્ટી કિનારો કરીને રાખી લે છે તો માયા કોઈ ન કોઈ રીતથી પકડી લે છે. જૂના રજિસ્ટરની નાનકડી ટુકડી અર્થાત કટકીથી પણ પકડાઈ જશે. માયા ખૂબ તેજ અર્થાત શક્તિશાળી છે, એની કેચિંગ પાવર કાંઈ ઓછી નથી. એટલે વિકારોના વંશના અંશને પણ સમાપ્ત કરો. જરા પણ કોઈ ખૂણામાં જૂના ખજાનાની નિશાની ન રહે. આને કહેવાય છે સર્વ સમર્પણ, ટ્રસ્ટી તથા યજ્ઞના સ્નેહી સહયોગી. સ્લોગન છે કોઈની વિશેષતાના કારણે એમની સાથે વિશેષ સ્નેહ થઈ જવો. આ પણ લગાવ છે. અચ્છા, ઓમ શાંતિ. આ અવ્યક્ત ઇશારા મહાન બનવા માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. આજની પોઈન્ટ છે મધુરતા મહાનતા છે. આનાથી મન અને મુખનું કડવાપણું સમાપ્ત થઈ જાય છે. ક્રોધ અગ્નિ શીતળ થઈ જાય છે. બાપ દાદા પોતાના દરેક બાળકને શીતળ દેવતા બનાવવા ઈચ્છે છે. એટલે મધુરતાના ગુણને ધારણ કરો. તમારું મુખડું પણ મીઠું હોય, મધુરતાના ગુણથી ભરપૂર બનો. જે પણ સંપર્કમાં આવે એમને મધુર બોલ કે શક્તિશાળી દ્રષ્ટિથી ભરપૂર કરો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ થેન્ક યુ. ઓમ શાંતિ.